શ્રી મદ્રાસ ચંદ્રપત્રાંક 679 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 64, મૂળ કેસેટમાં અવાજ ધીમો છે.
પત્રાંક 679 ચાલે છે. જે તફાવત હોય છે તે તફાવત સમજાતા નાની પુરુષની ઓળખાણ થાય છે, એવું એક મહત્વનું પ્રયોજન ત્યાં સધાય છે. એ ઓળખાણનું ફળ નિર્વાણ પદ છે, તેથી તે અત્યંત પ્રયોજનભૂત છે. અને સમ્યક દર્શન પામવાના કારણનું તે કારણ છે. સમ્યક દર્શન એ મોક્ષ માર્ગનો પ્રવેશ છે, એનું કારણ આત્મસ્વરૂપની ઓળખાણ અથવા આત્મસ્વરૂપનો નિશ્ચય છે, અને એનું કારણ સત્પુરુષની ઓળખાણ છે. એ ઓળખાણ થવાનો પ્રસંગ એમની વાણીથી બને છે. એટલા માટે અહીંયા આ પત્રમાં તેમની વાણીની ચર્ચા બીજાની વાણીથી એ કઈ રીતે જુદી પડે છે, એમાં કેવા કેવા ગુણ હોય છે કે જે સમજવાથી સમજાયાથી નાની પુરુષની ઓળખાણ થાય છે. એમાં એ પણ વિષય લીધો કે એ ઓળખાણ થવા અર્થે પોતાની યોગ્યતા વિશેષ થવી ઘટે છે, ઉત્કૃષ્ટ મોક્ષો પણ આવવું ઘટે છે, અને એવી દશા ઉત્પન્ન થાય ત્યાં સુધી નાનીના વચનોની પરીક્ષાનું બળ આવતું નથી, એવી શક્તિ હોતી નથી, એવી યોગ્યતા હોતી નથી, અને તેથી તે પ્રકારનો અપૂર્વ લાભ થતો નથી. સરવાળી વાત તો ઉપાદાનની યોગ્યતા ઉપર આવે છે. હવે છેલ્લા આ વિષયના પેરેગ્રાફમાં આશય સંબંધમાં થોડી વિશેષ વાત કરે છે. પૂર્વકાળે જ્ઞાની થઈ ગયા હોય અને માત્ર તેની મુખ માની રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે. બે પ્રકારે વાત લીધી છે. વર્તમાનમાં જ્ઞાની હોય તેને તેની માહિતી ઓળખવાનો પ્રશ્ન છે, અને પૂર્વકાળે જે ભૂતકાળમાં થયેલા જે જ્ઞાની છે તેમની પણ મુખવાણી રહી હોય. મુખવાણી રહી એટલે ઓરિજિનલ વાણી રહી હોય, વાણી મૂળ વાણી મુખવાણી એટલે મૂળ વાણી રહેવી એક વાત છે, અને તેમની વાણી કોઈ ઝીલે અને લખી લે, સાંભળતી વખતે લખી લે, ઝીલીને પાછળથી લખે, એ એમની મૂળ વાણી નથી અથવા મુખવાણી નથી. તેમના શ્રીમુખેથી મુખરિત થયેલી વાણી તે મુખમાં મુખવાણી છે, અથવા તેમના પોતાના દસ્તખતમાં લખાયેલી વાણી તે મૂળ વાણી છે. એવી વાણી રહી ગઈ હોય પછી તે ગદ્ય રૂપે હોય કે કાવ્ય અથવા પદ રૂપે હોય, પણ મૂળ વાણી એવી વાણી રહી હોય તો પણ વર્તમાન કાળે જ્ઞાની પુરુષ એમ જાણી શકે કે આ વાણી જ્ઞાની પુરુષની છે, એમ જ્ઞાની પુરુષ જાણી શકે. જ્ઞાની પુરુષ સિવાય બીજા એ નિર્ધાર એ નિર્ણય કરી શકે નહીં. કેમ જાણી શકે છે? કેમ કે રાત્રિ દિવસના ભેદની પીઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીની વિશે આશય ભેદ હોય છે. આશયની ચર્ચા આ વિશે શરૂ કરતા પ્રારંભમાં વાત આવી હતી કે બીજાની વાણીમાં અને જ્ઞાનીની વાણીમાં આશય તુલના હોતી નથી, આશય બરાબરપણું આશયનું બરાબરપણું હોતું નથી. આશય શું છે એટલું વિચારવું રહે છે કે અહીંયા આશય એટલે પોતાનું આત્મકલ્યાણ સાધવું એ આશય છે, બીજો કોઈ આશય નથી. જ્ઞાની પુરુષને જે કાંઈ કહેવું છે તે આત્મકલ્યાણ અર્થે કહેવું છે, એ આશયથી જ એમની વાણીનો પ્રકાશ થાય છે. પોતે વાણી પ્રકાશે છે એ આત્મકલ્યાણ સાધતા સાધતા પ્રકાશે છે. તેથી તેમની વાણીમાં આત્મકલ્યાણરૂપ આશય હંમેશા હંમેશા જળવાઈ રહે છે. જ્યારે જ્ઞાની પુરુષ ન હોય, જ્ઞાન દશા પ્રગટ ન થઈ હોય, તેને તેવો આશય તેમની વાણીમાં આવતો નથી, પ્રકાશિત થતો નથી. કેમ કે પોતે તેને આત્મકલ્યાણની સાધતા નથી, સાધી રહ્યા નથી. જેઓ આત્મકલ્યાણને સાધી રહ્યા છે તેને સહેજે સહેજે તે જ આશયનું પ્રકાશપૂર્ણ વાણીમાં પ્રકાશિત થાય છે. પણ જે સાધતા નથી અથવા સાધવામાં અજાણ્યા છે, મોક્ષ માર્ગ જે પ્રવેશ નથી કર્યો ત્યાં સુધી મોક્ષ માર્ગથી અજાણ છે, તે આત્મકલ્યાણ સાધવાને કેવી રીતે પ્રકાશી શકે? જો પોતે અજાણ ન હોય તો પોતે સાધતા હોય, પોતે સાધતા નથી કારણ કે પોતે અજાણ છે. મોક્ષ માર્ગ એ કોઈ જાણપણારૂપ માર્ગ નથી, આત્મજ્ઞાન એ કોઈ જાણપણારૂપ માર્ગ નથી. અનુભવ જ્ઞાનને આત્માના અનુભવ જ્ઞાનને આત્મજ્ઞાન કહેવામાં આવ્યું છે અને એ તો સાધનાનો વિષય છે. બીજે સાધનાથી અજાણ્યા છે તે આત્મકલ્યાણરૂપ સાધનાને પ્રકાશી શકતા નથી. એટલે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીની વિશે આશય ભેદ હોય છે. કેટલો બધો તફાવત બીજો ઉપર ટપકે બાહ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો વાણી સરખી દેખાય, જ્ઞાની પણ એવું બોલે છે ને આ પણ એવું જ કહે છે. આ ગાથાનો અર્થ જે જ્ઞાની કરે છે તે જ આ ગાથાનો અર્થ બીજા વિદ્વાન પણ કરે છે. બૌદ્ધિક સ્તર પર એની પરીક્ષા કરતા બંનેનો અર્થ સરખો દેખાય છે. ચાલો હવે શું કરવું? બુદ્ધિને એપ્લાય કરવા સિવાય શું કરશું આપણે? તો કે આથી પણ એક આગળ જવાનો વિષય છે. આમાં માત્ર બુદ્ધિને લાગુ કરી અને સમજી શકાય એવો આ પ્રકાર નથી, એથી પણ આગળ જવાનો એક પ્રકાર છે આની અંદર. અને એ પ્રકારથી શું સમજાય છે કે રાત્રિ દિવસના ભેદ પેઠે એની એનો તફાવત સમજાય છે. મોટું અંતર લાગે છે એમ કહેવું છે, ઘણું અંતર દેખાય છે. આ જગ્યાએ આ વિષયની થોડી સૂક્ષ્મતા રહેલી છે. કેમ કે સ્થૂળપણે તો શબ્દાર્થ, ભાવાર્થ, નયાર્થ, મતાર્થ એ બધા સરખા દેખાય, ખરું છે. શાસ્ત્રના શબ્દના અર્થ એમાંથી તારવો એવો જે ભાવાર્થ, એનાથી કોઈ મતાંતરને વિષય કરવામાં આવતો મતાર્થ, અને કયા નયના વચનો છે એનો નયાર્થ, એ બધું બૌદ્ધિક સ્તર પર કોઈ પણ વિદ્વાન કરી શકે, જ્ઞાની કરી શકે, એવું વિદ્વાન કરી શકે, કદાચ એથી સારું પણ કરી શકે, કેમ કે વિદવત્તા છે ત્યાં. ફરક ક્યાં પડે છે? ફરક પડે છે પરમાર્થમાં, ફરક પડે છે રસમાં, કે એ જ શાસ્ત્રનું રહસ્ય શું છે, એ જ શાસ્ત્રના શબ્દોનો પરમાર્થ છે. પરમાર્થ અને રહસ્યાર્થ બંને એકાર્થ, ત્યાં ફરક પડે છે. અને ત્યાં પહોંચ જ્ઞાની પુરુષની છે, બીજાની પહોંચ ત્યાં નથી હોતી. એટલે એ રાત્રિ દિવસના અંતરની પીઠે જ્ઞાનીને સમજાય છે. હજી અહીંયા એક બીજો પ્રશ્ન ઉપસ્થિત થવા યોગ્ય છે કે જ્ઞાનીને સમજાય ત્યારે આપણે તો લાચાર થઈ ગયા કે આપણને ન સમજાય. તો આપણને સમજાય એવો કોઈ અવકાશ છે કાંઈ? આટલું અવશ્ય વિચારવું રહે છે. આપણને સમજાય એ કઈ ભૂમિકામાં સમજાય, અથવા કઈ સ્થિતિમાં ઊભા હોઈએ તો સમજાય, એટલો અહીંયા વિચાર કરવો ઘટે છે. તો કોઈ પણ મુમુક્ષુ પોતાના અંતરમાં અપૂર્વ જિજ્ઞાસાથી માર્ગને શોધતો હોય, માર્ગની ખોજ એને અંદરમાં વર્તતી હોય કે છૂટવાનો માર્ગ કેવી રીતે છે, મારે કોઈ પણ ભોગે છૂટવું છે, છૂટવાનો માર્ગ હું અંદરમાં શોધું છું, મારી મેળે આપ મેળે મને એ માર્ગ મળતો નથી, અનાદિનો અજાણ એવો હું મુક્તિના માર્ગથી અજાણ છું, મને મુક્તિનો છૂટવાનો માર્ગ મળતો નથી, એની ખોજમાં જે ઊભો છે, અપૂરો અંતર ખોજ એવી જિજ્ઞાસામાં છે, એવી ભૂમિકામાં ઉભેલા કોઈ મુમુક્ષુ જીવને જ્ઞાની પુરુષની વાણીમાંથી છૂટવાની વાત મળે છે ત્યારે એના આત્મામાં પ્રકાશ થાય છે કે જે હું શોધતો હતો એવી અપૂર્વ વાત, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર. એ અપૂર્વ એટલા માટે કીધું કે અનંત ભૂતકાળમાં આ જીવે પૂર્વે ક્યારે પણ આત્મહિત સાધ્યું નથી, આત્મહિત કર્યું નથી, અને આત્મહિતનો ઉપાય માર્ગ પણ જાણતો નથી. ઉપાય એટલે માર્ગ જાણતો નથી. તે અપૂર્વ છે, દિશાની અપેક્ષાએ વિચારવામાં આવે તો. જેટલું સાધન અત્યાર સુધી કર્યું છે તે જીવે બહિર્મુખ પરિણામથી કરેલું છે, ક્યારે પણ અંતર્મુખ પરિણામથી આત્મકાર્ય કર્યું નથી કે થયું નથી. એવું જે અંતર્મુખ થયું તે દિશાની અપેક્ષાએ અપૂર્વ છે, પરિણામની દિશા બદલાય છે ત્યાં. એ અંતર્મુખ કેમ થયું એની શોધ અંદરમાં ચાલતી હોય, અને એ અંતર્મુખ થવાનો માર્ગ દર્શાવનાર સત્પુરુષ સામે કોઈ હોય ત્યારે એ જીવની અંદર પ્રકાશ થાય છે કે આ કેવી રીતે અંતર્મુખ થવાનું દર્શાવી રહ્યા છે અને આ અંતર્મુખ થતા બધેથી ઉપયોગ પ્રતિબદ્ધતા પામતો હતો એ છૂટે છે ત્યારે અંતર્મુખ થાય છે એ વાત જ્યારે એને સમજવામાં આવે છે ત્યારે એને એ વાણી ઉપરથી કહેનારના જે ભાવ અને કહેનારનું જે જ્ઞાન એની પ્રતીતિ આવે છે તે જ્ઞાની પુરુષ છે નહીતર આટલા હદે આ આશયથી આ પ્રકારે વાત કહેવાની સમર્થપણ હોઈ શકે નહીં એના ઉપરથી વિજ્ઞાનીને જ્ઞાનીની વાણી છે એમ સમજી શકે છે એ ઉત્કૃષ્ટ મુમુક્ષુને એ પ્રકાર ભજે છે હવે અહીંયા એક બીજો ઉડાણથી જો પ્રશ્ન વિચારીએ તો કે અંતર્મુખ થવું એ સ્વરૂપ સન્મુખ થવું સ્વ સન્મુખ થવું એવું એક પ્રકારનું પરિણમન છે કે જે પર સન્મુખતા છોડે છે પર સન્મુખતા ત્યાં હોતી નથી અનાદિની પર સન્મુખતાનો ત્યાં અભાવ હોય છે અને સ્વ સન્મુખતા ઉત્પન્ન થાય છે તો એ સ્વ સન્મુખતાનો પ્રકાર કેવો છે ત્યાં કઈ રીતનો છે આમાં જે પિન પોઈન્ટ વાત છે એટલી જ છે કે આમાં રીત શું છે કામ કરવાની કાર્ય પદ્ધતિ શું છે અથવા અંતર્મુખ થવાની વિધિ શું છે એ વિધિનું જે વિધાન કથન જેની વાણીમાં પ્રકાશિત થાય છે એનો પોતાના આત્મામાં પ્રકાશ થાય છે ત્યાંથી ટેલી થાય છે કે બરાબર આ વાણી જ્ઞાની પુરુષની છે જ્ઞાની પુરુષ સિવાય આ વિષયને ખોલવા જે એ વિષય છે અજાણ્યો હોય તે કેવી રીતે સમર્થ હોય કેવી રીતે શક્તિમાન હોય કે હોઈ શકે નહીં એ જે પ્રકરણ છે એ અનંતકાળથી આ સંસારને વિશે રહસ્યભૂત રહ્યું છે અથવા જિનાગમને વિશે પણ 12 અંગમાં કોઈ ટોપ સિક્રેટ હોય છેલ્લી હદનું રહસ્ય હોય તો આ જગ્યાએ રહેલું છે આ રહસ્ય જેનું ખુલે છે એને માર્ગ હાથમાં આવી જાય છે એનો નિવેડો થઈ જાય છે હવે એ જે અંતર્મુખપણું અથવા સ્વસન્મુખપણું છે એ પરિણામ કેવા પ્રકારના છે કેમ કે અહીંયા સાધન તો જ્ઞાન છે શ્રદ્ધા અનંતકાળથી વિપરીત ઊંધી મિથ્યા શ્રદ્ધા ચાલુ ને ચાલી રહી છે એ દર્શન મૂળના પરિણામ છે દર્શનજ્ઞાન ચારિત્રના પરિણામને તપાસવામાં આવે તો અનાદિથી મિથ્યા શ્રદ્ધા છે અને ચાલુ ને ચાલુ છે ચારિત્રના પરિણામમાં રાગ દ્વેષ ચાલુ ને ચાલુ છે ક્યારેક રાગ છે ક્યારેક દ્વેષ છે અને એની પેટા પ્રકૃતિમાં અનેક પ્રકારના અનેકવિધ પરિણામ પણ થાય છે બંને ગુણ વિપરીત રૂપે પરિણમી રહ્યા છે એક જ્ઞાન એવું છે કે જે સ્વપર પ્રકાશક છે એમાં સંપૂર્ણપણે વિપર્યાસ પણ નથી અને એમાં સંપૂર્ણપણે અવિપર્યાસ પણ નથી જ્ઞાનની સ્થિતિ ખુલ્લી છે સંક્ષેપમાં કહેવામાં આવે તો એટલી વાત છે કે જ્ઞાનના સ્વભાવ અંશ ખુલ્લો છે અને અજ્ઞાન દશામાં પણ જ્ઞાન એવો વિવેક કરે છે કે સ્વ કોણ અને પર કોણ, પોતે કોણ અને પાર કોણ, અથવા આત્માનું હિત થાય છે એ નથી કરવું, હિત થાય છે તે કરવું છે, એવો વિચાર વિવેક પ્રથમ અજ્ઞાન દશામાં ઉત્પન્ન થાય છે, પછી જ્ઞાન દશાની પ્રાપ્તિ હોય છે. તેથી જ્ઞાન સર્વાંશે મલિન નથી, તેમ જ્ઞાન સર્વાંશે શુદ્ધ પણ નથી. અજ્ઞાન દશામાં જો સર્વાંશે શુદ્ધ હોય તો તેને અજ્ઞાન ન કહેવાય, કે જે પરિભ્રમણનું કારણ છે, ભ્રાંતિગત પણ ન હોય. અને જો સર્વાંશે મલિન થવા વિપરીત હોય તો એને આત્મહિતનો વિવેક જાગૃત થવાનો અવકાશ રહેતો નથી, અને અજ્ઞાન દશા મટાડીને જ્ઞાન દશાની પ્રાપ્તિ કરવાનો વિવેક અને વિવેકપૂર્વકનો પ્રયાસ એ સંભવિત નથી. આ પરિસ્થિતિ હોવાથી માર્ગ મળે છે એ આ જગ્યાએથી મળે છે. એટલે જે માર્ગને ખોજે છે, શોધે છે, અથવા અંતર્મુખ થવાની વિધિનો જે શોધ કરે છે, એ આ જગ્યાએ કોઈ અપૂર્વ જિજ્ઞાસામાં આવે છે અને એ વાત એને મળે છે ત્યારે એ પકડી શકે છે. અને એ એટલો જ વિષય સંક્ષિપ્તમાં અનુભવ ગોચરપણે સમજવો રહે છે, માત્ર વિચાર દશાનો વિષય નથી રહેતો. એ આ પ્રકારે છે કે જ્ઞાનમાં જ્ઞાન વેદના છે. ક્યાં છે? જ્ઞાનમાં જ્ઞાન વેદના છે. ત્યાં પરિસ્થિતિ એવી છે જ્ઞાનની કે વેદક પણ જ્ઞાન છે અને વેદ્ય પણ જ્ઞાન છે. વેદ્ય એટલે વેદાવા યોગ્ય, વેદાવા યોગ્ય પણ પોતે છે અને વેદનાર વેદક પણ પોતે છે. જ્ઞાનના પર્યાયમાં બે અંગ છે, એક બાહ્યંગ છે જેને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે, એક અંતરંગ છે જેને જ્ઞાનાકાર જ્ઞાન કહેવામાં આવે છે. જો જ્ઞેયાકાર જ્ઞાન પોતાના જ જ્ઞાન સામાન્યના વેદન ઉપર આવી જાય તો વેદ્ય વેદક પણ અંતર બાહ્ય એકાકાર થાય છે, અને ત્યાં પરસન્મુખ પણ મટીને સ્વસન્મુખ પણ થાય છે. ઉપયોગ જ્યાં સુધી બહાર છે ત્યાં સુધી જ્ઞાન વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ છે. વિશેષ જ્ઞાનનો આવિર્ભાવ થતા જે જ્ઞેયને જ્ઞાન અવલંબે છે તે જ્ઞેયમાં તે જ્ઞાન લુબ્ધતાને પામે છે. નિર્લુબ્ધતા થવાને કારણે અનેક પ્રકારના રાગદ્વેષ મોહના પરિણામ રોકી શકાય નહીં એ રીતે અનિવાર્યપણે ઉત્પન્ન થાય છે. એ જ જ્ઞાન વિશેષ પોતામાં ને પોતાની પર્યાયના અંતરંગના જ્ઞાન સામાન્યમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિએ પોતાને જોતા સામાન્ય જ્ઞાનનો જે આવિર્ભાવ થાય છે ત્યારે જ્ઞાન વેદ્ય વેદક ભાવે પોતાનું વેદન કરે છે, અને એ સ્વપણે વેદાતું જ્ઞાન તે જ આત્મા છે. આત્મા આ સિવાય બીજો કોઈ પદાર્થ નથી. જેને આત્મા કહીએ, જે સનાતન જ્ઞાન લક્ષણે સ્ફુરિત એવો જે આત્મા કહીએ, તે આત્મા આ પદાર્થ છે કે જે વેદ્ય વેદક ભાવે સ્વપણે જ્ઞાન પોતે પોતાને વેદે છે, ત્યાં સ્વસન્મુખ પણ ઉત્પન્ન થાય છે, ત્યાં જ્ઞાનનો પરસન્મુખ પણ થતો જે પ્રતિબંધ અથવા પ્રતિબદ્ધતા જે પામતો ઉપયોગ, એ ઉપયોગ પાછો વળેલો છે અને અનુભવાંશે પોતાને પોતા પણ સમજે છે, ઓળખે છે. એની જે અંતર્મુખ થવાની વિધિ, એ વિધિના કાંઠે આવેલો જીવ, એ વાત સમજવા માટે જીવને પોતાને પોતા પ્રત્યે વળીને પોતે સમજે છે. કૃપાળુદેવે પોતાના શબ્દોમાં એ વિષય પ્રકાશ્યો છે. 438 નું પત્ર છે, એમાં એ વિષય ચાલ્યો છે. સંતા રમતા વિરુદ્ધતાનો પત્ર છે, એમાં છેલ્લે વાત કરે છે. સ્પષ્ટ પ્રકાશ પણ પ્રકાશ શક્તિ છે ને, સમયસારમાં 47 શક્તિના 12મી પ્રકાશ શક્તિ છે. સ્વ વિશદ સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ વ્યાખ્યા આ પ્રકારે છે. પ્રકાશ શક્તિની વિશદ એટલે સ્પષ્ટ, સ્વસંવેદનમયી પ્રકાશ શક્તિ છે. અહીંયા કૃપાદેવ પ્રકાશથી વાત કરે છે. સ્પષ્ટ પ્રકાશપણ, હવે બહારના જે પૂતગળના પ્રકાશો છે એનું વર્ણન કરે છે અને એનાથી વિલક્ષણ પ્રકારના પ્રકાશની વાત કરવી છે, કેમ કે અહીંયા ચૈતન્ય પ્રકાશ લેવો છે, સ્વસંવેદનમય પ્રકાશ લેવો છે. સ્પષ્ટ પ્રકાશપણ અનંત અનંત કોટી તેજસ્વી દીપક, અનંત અનંત કોટી મણિ, અનંત અનંત કોટી ચંદ્ર, બધા એને અનંત કોટી લગાડવા, અથવા સૂર્ય આદિ જે પ્રકાશમાન પદાર્થો છે તેની કાંતિ એટલે તેજ, જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી. આત્મા જ પ્રકાશ તો ન હોય તો આ બધા બધા પદાર્થોનો પ્રકાશને કોણ જાણે ને કોણ નક્કી કરે કે જેના વિના પ્રકાશવા સમર્થ નથી. આ તો અચિંત્ય દ્રવ છે આત્મા. અચિંત્ય દ્રવની શુદ્ધ ચીતી સ્વરૂપ કાંતિ, સૂર્યચંદ્રની કાંતિને લીધી 833માં અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચીતી સ્વરૂપ કાંતિ અચિંત્યપણે પ્રગટ થઈને પ્રકાશ કરે છે આત્માનો. તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી, એ બધા પદાર્થો આંધળા છે. પોતે પોતાને જાણતા નથી, બીજાને પણ જાણતા નથી. જે પદાર્થના પ્રકાશને વિશે હવે આત્માની વાત કરે છે, જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, એની હૈયાતી વિદ્યમાનતા પ્રકાશિત થાય છે, સ્પષ્ટ ભાષે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. તે પદાર્થ કોણ છે? જીવ છે, આત્મા છે. અર્થાત, હવે બહુ સરસ વાત કરે છે, મુદ્દાની વાત હવે આવે છે. અર્થાત, તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન આત્મ પદાર્થનું લક્ષણ શું છે, સ્પષ્ટપણે પ્રકાશમાન, અચળ એવું, ચલિત ન થતું એવું, નિરાબાધ, બાધા ન પામતું એવું, મટાડી ન શકાય એવું, ટંકોત્કીર્ણ, પ્રકાશમાન ચૈતન્ય, પ્રકાશ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ છે. તો પ્રકાશમાન ચૈતન્ય, વેદનમાં આવતું જે ચૈતન્ય, તે જીવનું, તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા પ્રગટ દેખાય છે, સાંભળતા દેખાય છે, એમને કીધું, માપતા દેખાય છે, એમને કીધું, વિચારતા દેખાય છે, એમને કીધું, ચિંતન મનન કરતા દેખાય છે, એમને કહ્યું. એવું ભાષા જુઓ, મર્મ શું છે કે તે જીવનું, તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા, એ પ્રકરણમાં જેનો પ્રકાશ પ્રવેશ છે તે સારી રીતે એને પ્રકાશે છે, અને જ્યારે પ્રકાશે છે ત્યારે તેનું અંતર, સદભાવ અને અભાવ, રાત્રિ દિવસનું અંતર જેટલું અંતર એમાં જણાય છે. એક બીજી રીતે કહીએ એ વાતને તો એમ છે કે એ જગ્યાએ ઉભેલો મોક્ષુ જીવ, જે અત્યાર સુધી અંધકારમાં ઉભો હતો, ક્યાં ઉભો હતો? સાવંતારામાં ઉભો હતો, એને પ્રકાશ થાય છે કે મોક્ષ માર્ગ પ્રત્યે, આત્મા પ્રત્યે જવાની અહીંયા કેડી મળે છે. પૂરા અંધારામાં કોઈ ઉભો હોય, જંગલમાં ભૂલો પીડ્યો હોય, ઝાડા પાન અને ડાળા પાંદડામાં અટવાતો અથડાતો હોય, એમાં ઓચિંતી વીજળી થાય, બીજો તો ત્યાં પ્રકાશ થવાનો ઘોર અંધકારમાં કોઈ અવકાશ નથી, પોતાની પાસે કોઈ સાધન નથી, પણ ઓચિંતી વીજળી થાય અને એ ક્યાંક કેળી જોઈ લે કે આ બાજુ એ જતા માર્ગ હાથમાં આવશે, એવો પ્રકાશ નાનીની માણીમાંથી કોઈ મુમુક્ષુ જીવને, માર્ગ શોધક જીવને મળે છે ત્યારે એને જ્ઞાનીની વાણી સમજાય છે, ઓળખાય છે, અને તેના ઉપરથી જ્ઞાની પણ ઓળખાય છે. જ્ઞાની ઓળખાય છે ત્યારે એનો છૂટકો થઈ જાય છે. કેમ કે રાત્રિ દિવસના ભેદની પેઠે અજ્ઞાની જ્ઞાનીની વાણીને વિશે આશય ભેદ હોય છે, અને આત્મદશાના તારતમ્ય પ્રમાણે આશય વાણી, આશયવાળી વાણી નીકળે છે. હું અહીંયા આશયની જ ચર્ચા કરે છે કૃપાળુદેવ આ પેરેગ્રાફની અંદર, કે એ જ્ઞાનીની વાણીમાં પણ આત્મદશાની તારતમ્યતાના પ્રમાણમાં એ વાણીનો પ્રકાશ બને છે. એટલે શું કે જ્ઞાની પણ બધા જાતિ અપેક્ષાએ એક કોટીના હોવા છતાં પણ તારતમ્યતા અને અપેક્ષાએ જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ કોટી એની લાગુ પડે છે. તો જે તીવ્ર જ્ઞાન દશામાં વર્તે છે તેની વાણીમાં આશયની એટલી જ તિખાશ આવે છે જેટલા આત્મવીર્યથી, જેટલા આત્માના પુરુષાર્થથી એમનું પરિણમન વર્તે છે. વાણીમાં પણ એક પ્રકારનો ફોર્સ, એક પ્રકારનો બળ પ્રગટ થાય છે, તારતમ્યતા આવે છે, આશયની તારતમ્યતા ત્યાં પ્રગટ થાય છે, અને એ તારતમ્ય પ્રમાણે આશયવાળી વાણી નીકળે છે. તે પ્રકારનો આશય, તારતમ્યતાવાળો આશય વાણી ઉપરથી વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગોચર થાય છે. જે જ્ઞાની વર્તમાનમાં ભૂતકાળની વાણીને પણ એમ કહી શકે કે આ જ્ઞાની પુરુષ એકાવતારી હોવા જોઈએ. શું કહે? આવી તારતમ્યતા વાળી વાણી છે, આમાં આશય આટલો જોરથી પ્રકાશિત થાય છે, એમનું આત્મવીર્ય અહીંયા આ વાણી દ્વારા પ્રકાશતાને પામે છે. એ પ્રકાશપણાને પામતું જે આત્મવીર્ય એમ સૂચવે છે કે આમને ભાવ કેટલા છે, હવે બાકી કેટલું રહ્યું. એ વર્તમાન જ્ઞાની પુરુષને સ્વાભાવિક દ્રષ્ટિગોચર થાય છે, સહજ માત્રમાં દ્રષ્ટિગોચર થાય છે. એવી જ્ઞાની પુરુષના જ્ઞાનની નિર્મળતા હોય છે કે બીજાને બીજા જ્ઞાનીને આ રીતે આટલે હદ સુધી ઓળખી શકે છે, પરખી શકે છે. અને કહેનાર પુરુષની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે. આશયની તારતમ્યતા ઉપરથી કહેનારની દશાનું તારતમ્ય લક્ષ્યગત થાય છે કે કહેનારની દશા કેટલા પુરુષાર્થમાં વર્તી રહી છે, કેટલા જોરમાં આ વાણી બહાર આવે છે, એવું પણ લક્ષ્યગત થાય છે. આટલી નિર્મળતા જ્ઞાની પુરુષમાં હોય છે. અહીં જે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે, અવતરણ ચિહ્નમાં લખ્યો છે પોતે, તે કોઈ વિશેષ પ્રજ્ઞાવંત પ્રગટ બોધ બીજ સહિત પુરુષ શબ્દના અર્થમાં લખ્યો છે. તે વર્તમાન જ્ઞાની શબ્દ લખ્યો છે, તેને પ્રગટ બોધ બીજ સહિત હોવું જોઈએ. બીજ જ્ઞાન એને પ્રગટ થઈ ગયેલું હોય, સ્વરૂપ નિશ્ચય જેને હોય, આત્માને જેને ઓળખાણ અનુભવાંશે થઈ હોય, 751 પત્રના પ્રમાણે બીજું સંકેત જેને પ્રગટ્યું હોય, અને વિશેષ પ્રજ્ઞાવંત હોય, એટલું પ્રજ્ઞા પણ વિશેષ નિર્મળ હોય, એવા શબ્દના અર્થ છે. તે જ્ઞાનીના વચનોની પરીક્ષા જો સર્વજીવને સુલભ હોત તો નિર્વાણ પણ સુલભ જ હોત. ઠીક. જ્ઞાની પુરુષના વચનોની પરીક્ષા જેને થાય તેને નિર્વાણ થાય એમ કહેવું છે. અહીંયા સર્વજીવને થતું નથી, જો સર્વજીવને થાય તો સર્વજીવને નિર્વાણ હોય, સુલભપણે નિર્વાણ હોય, એમાં બે મત નથી. વાત થોડી દુર્લભ છે, અને દુર્લભ એટલા માટે છે કે ઉત્કૃષ્ટ મુમુક્ષુતા ત્યાં પ્રગટ થઈ નથી, ત્યાં સુધી દુર્લભ છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુતા પ્રગટ થયે તે વાત સુલભ છે. અહીંયા આ વિષયને કૃપાળુ દેવે સમાપ્ત કર્યો છે. ત્યાર પછીના ભિન્ન ભિન્ન પ્રકારના જે પ્રશ્નો છે, સુભાષભાઈના એ પ્રશ્નોનો ઉત્તર પોતે હવે પછી લખે છે. જીનાગંબા મતિ શ્રુત આદિ જ્ઞાનના પાંચ પ્રકાર કયા છે? તે જ્ઞાનના પ્રકાર સાચા છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મન પર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન, એવા પાંચ જ્ઞાનના જે પ્રકાર કયા છે તે બરાબર યથાર્થ કયા છે, સાચા કયા છે, એમાં કોઈ શંકા કરવાનો અવકાશ નથી. તે ઉપમાવાચક નથી, એટલે ભાષા અલંકાર નથી, અથવા કોઈ અતિશયોક્તિ નથી. વાસ્તવિકપણે તે પ્રકારના જ્ઞાનનું એ સ્વરૂપ છે. અવધિ મનપર્યવાદી જ્ઞાન વર્તમાન કાળમાં વ્યવચ્છેદ જેવા લાગે છે, તે પરથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી. અત્યારે જીનાગમ પ્રમાણે કોઈને અવધિ મનોપર્ય જ્ઞાન પ્રગટ થતું નથી, મતે શ્રુત હોય છે, અરજી મનો પ્રયોગ કેવળ ત્રણે પ્રગટ નથી થતા, પણ તેથી તે જ્ઞાન હોતા નથી કે થતા નથી, અથવા એ જ્ઞાનની વાતો કોઈ ઉપમા અલંકારથી કરેલી છે તેમ સમજવા યોગ્ય નથી. એ જ્ઞાન મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. અહીંયા સમ્યક અવધિ લેવું, મિથ્યા અવધિ તો નારકીમાં અને દેવલોકમાં પણ હોય છે અજ્ઞાની જીવોને પણ અહીંયા જે પાંચ છે એ સુજ્ઞાનના ભેદો છે, કુજ્ઞાનના ભેદો નથી. કુઅવધિ, કુમતિ અને કુશ્રુતની વાત નથી. જે સમ્યક મતે શ્રુત અવધિ મનોપર્યને કેવળ છે, મનોપર્યને કેવળ તો સમ્યકમાં જ હોય. મતિશ્રુતને અવધિ ત્રણ કુ પણ છે અને ત્રણ સુ પણ છે. સમ્યક સહિત છે તેને સુ કહીએ અને સમ્યક રહિત છે તેને કુ કહીએ. એ જ્ઞાન એટલે એમાં જ્ઞાન જે છે તે મનુષ્ય જીવોને ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી ઉપજે છે. મનોપર્યને કેવળ તો ચારિત્ર શુદ્ધિ વિના ઉપજે નહીં, પણ સુઅવધિ જ્ઞાન પણ ચારિત્ર પર્યાયની ચારિત્ર પર્યાયની વિશુદ્ધ તારતમ્યતાથી જ ઉપજે છે. વર્તમાન કાળમાં તે વિશુદ્ધ તારતમ્યતા પ્રાપ્ત થવી દુર્લભ છે, એટલી ચારિત્રની વિશુદ્ધિ આવતી નથી. કેમ કે કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ ચારિત્રમની આદિ પ્રકૃતિના વિશેષ બળ સહિત વર્તતું જોવામાં આવે છે. કાળનું સ્વરૂપ એટલે વર્તમાન કાળના જીવોના પરિણામનું સ્વરૂપ, એને કાળનું સ્વરૂપ કહેવાય છે. કાળ પદાર્થની વાત નથી અહીંયા, કે વ્યવહાર કાળની વાત નથી. કાળનું પ્રત્યક્ષ સ્વરૂપ એટલે અત્યારે વિદ્યમાન એવા જીવો તેના પરિણામનું સ્વરૂપ. ચારિત્રમની આદિ જે પ્રકૃતિ છે તેનું વિશેષ બળ વર્તે છે એવું પ્રત્યક્ષ જોવામાં આવે છે. તીવ્ર રાગદ્વેષના પરિણામ અથવા અવધિજ્ઞાન, સમ્યક અવધિજ્ઞાન પ્રગટ ન થાય તેવા પ્રકારના પરિણામ જોવામાં આવે છે. મનોપર્યવ કેવળની તો વાત જ જુદી છે. મનોપર્યવ જ્ઞાન મુનિ દશામાં છઠ્ઠે ગુણ સ્થાને પ્રગટે છે અને તે પણ ચારિત્રની વિશુદ્ધ તારતમ્યતા હોય તેવા મુનિને પ્રગટે છે. બધા મુનિને પ્રગટતું નથી. સામાન્ય આત્મચારિત્ર પણ કોઈ જીવને વિશે વર્તવા યોગ્ય છે. તેવા કાળમાં તે જ્ઞાનની લબ્ધિ વ્યવચ્છેદ જેવી હોય તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. સામાન્ય આત્મચારિત્ર પણ કોક જીવને વિશે જ્યારે હોવા યોગ્ય છે ત્યારે વિશેષ ચારિત્ર શુદ્ધિ થઈને લબ્ધિની પ્રાપ્તિ થાય ને અવધિ જ્ઞાનને મનોપર્ય જ્ઞાન પ્રગટ થાય એવું અત્યારે ન હોય તો એમાં કાંઈ આશ્ચર્ય નથી. એ પ્રકારના પરિણામવાળા જીવો ન હોય તો અત્યારે કાંઈ આશ્ચર્ય દેખાતું નથી. તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી, પણ જિનાગમને વિશે જે સ્થાપિત કરેલું છે એ સ્વીકારવા યોગ્ય છે. આત્મસ્વરૂપ વિચારતા તો તે જ્ઞાનનું કાંઈ પણ અસંભવિત પણ દેખાતું નથી. આત્મા સ્વરૂપે કરીને એટલો સમૃદ્ધ પદાર્થ છે કે આવા પાંચ જ્ઞાન ઉત્પન્ન થાય એ કાંઈ મોટી વાત નથી. એક સર્વજ્ઞ શક્તિને વિચારવામાં આવે તો સમયસારમાં 47 શક્તિમાં સર્વજ્ઞ શક્તિ લીધી છે. એક સર્વજ્ઞ શક્તિથી આત્મ પદાર્થને વિચારવામાં આવે तो केवल ज्ञान में एक पर्याय थे, अनंत गुण सामर्थ्य एक सर्वज्ञ शक्ति मारेलू है कि सादे अनंत काल पर्यंत अनंत अनंत केवल ज्ञान में पर्याय तेमाथी प्रगट थाय तो पण सर्वज्ञ शक्ति एवी ने एवी इंटेक्ट रहेशे कहीं पण फेरफार वगर अनंत काल पहला पण तेवी अनंत काल पछी पण तेवी ने तेटली ज अनंत केवल ज्ञान में वपराश थया पछी कहीं फेर नहीं एवा आत्मस्वरूपनो विचार करता आ बाज ज्ञाननो असंभवित पण अमने कहीं देखातो नथी एमां शुं मोटी वात छे एमां कोई मोटी वात नथी ज्यां केवल ज्ञाननी पर्यायनो हिसाब लागतो नथी एक केवल ज्ञाननी पर्याय अनंतमां भागे छे केटलामां भागे अनंतमां भागे छे एवो आत्म पदार्थ समृद्ध पदार्थ छे जो पुद्वे पासे संसार अवस्था में भीख मागे छे पोताना सुख ने समृद्ध आपलो छे ए पदार्थ ने विचारता केवल ज्ञान जो अनंत में भागे छे तो मते श्रुतौदी ने मनोपर्यनो असंभवित पण शू लागे एमां कई लागवानो सवाल ज नथी सर्वज्ञान नी स्थिति नु क्षेत्र आत्मा छे एक एक वचनों में आत्मज्ञान नो अनुभव अने आत्म साक्षात्कार प्रकाश पामे एवी वात छे जो सर्व ज्ञान नी स्थिति नु क्षेत्र आत्मा छे कहेवानी शैली जुओ तो पछी अवधि अने मनोपरिवादी ज्ञान नु क्षेत्र आत्मा होय एमां संशय केम घटे ए प्रश्न उपस्थित थतो नथी यद्यपि शास्त्रना यथास्थित परमार्थना अग्नि जीवो तेनी व्याख्या जे प्रकारे करे छे ते व्याख्या विरोधवाळी होय पण परमार्थे ते ज्ञाननो संभव छे शुं कहे छे जो के शास्त्रना यथास्थित परमार्थना अज्ञान जीवो अग्न जीवो शास्त्रना अर्थना अज्ञाने न लीधा शास्त्रना भावार्थना अज्ञाने न लीधा शास्त्रना वचन नयना नयार्थना अज्ञाने नथी लीधा केवी वात लीधी छे जो के शास्त्रना यथास्थित परमार्थ शास्त्रमां जे परमार्थ छे यथास्थित तेना अग्न जीवो तेते ज्ञाननी व्याख्या जे प्रकारे करी रह्या छे ते व्याख्या विरोधवाळी भाषे कोईने के आवुं केम स्वरूप के छे आमां तो कंई विरोध आवे छे पण परमार्थे ते ज्ञाननो संभव छे असंभव नथी जेने परमार्थ प्रगट थाय अने जेने आत्मचारित्रनी विशुद्ध तारतम्यता उत्पन्न थाय तेने तेते ज्ञाननी लब्धि उत्पन्न थई शके छे थई शकवा योग्य छे अने तेनी पूरी संभवितता छे जिनागममां तेनी जे प्रकारना आशयथी व्याख्या करी होय जो अहीं आशयने लई आव्या पाछा आ जाणपणानो विषय नथी एम कहे छे आत्मकल्याणना आशय साथे संकळायेलो विषय छे કેમ કે આત્માના વિશુદ્ધિથી એ પ્રગટ થતા જ્ઞાન છે મતિ શુદ્ધ જ્ઞાન સમ્યક થાય તે પણ આત્મવિશુદ્ધિના કારણે સુ અવધિ જ્ઞાન પ્રગટ થાય સમ્યક અવધિ જ્ઞાન તે પણ આત્મવિશુદ્ધિની તારતમ્યતાથી મને પરિવર્તન કેવળ જ્ઞાન તો આત્મશુદ્ધિ વિના પ્રગટ થવાનો વિચારવા જેવી પણ વાત રહેતી નથી એટલે જિનાગમમાં તે જ્ઞાનોની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય વ્યાખ્યા કરનારે આશયથી વ્યાખ્યા કરી છે આશય છોડીને વ્યાખ્યા કરી નથી પ્રતિપાદન શૈલી જુઓ મિત્ર પાંચ જ્ઞાનનો વિષય છે જાણવાનો વિષય છે પાંચ જ્ઞાનનો આગમથી જાણવાનો વિષય છે, પણ આશયને સમજો તો એ પ્રયોજન સાથે સંબંધ ધરાવે છે. એટલે પોતે પ્રયોજનને સાથે સાંકળીને વાત કરે છે. જીનાગનમાં તેને જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા, અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તે વ્યાખ્યા, તેમાં મોટો ભેદ હોય એમાં આશ્ચર્ય નથી. એમાં તો ફરક પડવાનો છે, કેમ કે એકની પાસે આશય છે, બીજાની પાસે એનો આશય નથી. તો એ જ્ઞાન કેવી રીતે ઉત્પન્ન થાય એની એને ખબર નથી. માત્ર શબ્દાર્થે એની વ્યાખ્યા કરે છે, ભાવાર્થે એની વ્યાખ્યા કરે છે, એ સિવાય લાંબી ખબર નથી, એનું રહસ્ય પકડવાનું નથી. તેથી તેમાં ભેદ હોય, તફાવત હોય, મોટો તફાવત હોય એમાં કોઈ આશ્ચર્ય નથી. અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે. અને તેથી એવી તફાવતવાળી વાણી હોય અથવા વિરોધાભાસ સહિત વાણી હોય, પૂર્વાર પર વિરોધ આવતો હોય, તો એમાં શંકા થાય કે આવું જ્ઞાન હશે, આ પ્રકારનું જ્ઞાન કેમ હશે. પણ આત્મદ્રષ્ટિએ જોતા અથવા આત્માના કલ્યાણની દ્રષ્ટિએ જોતા, આત્માના સ્વરૂપની દ્રષ્ટિએ જોતા તે સંદેહનો અવકાશ નથી. એ દ્રષ્ટિએ જોતા નિસંદેહપણે તે પાંચે સુજ્ઞાનનો સ્વીકાર થઈ શકવા યોગ્ય છે. ભલે એ જ્ઞાન પ્રગટ ન થયા હોય તો પણ આત્મદ્રષ્ટિએ તેનો સ્વીકાર થઈ શકવા યોગ્ય છે. એ રીતે આ ત્રણેક પેરેગ્રાફમાં મતિ, શ્રુત, અવધિ, મનોપર્ય અને કેવળ જ્ઞાનના પ્રકાર સાચા છે, અને જીનાગમને વિશે તે આત્મકલ્યાણમાં આશય સહિત આત્મદ્રષ્ટિએ એનું તેનું નિરૂપણ થયેલું છે, તે દ્રષ્ટિએ તેનું સમજણ અથવા તેનો ભાવભાષણ થવું એ યોગ્ય છે. એમ એ જાતનો ઉત્તર સુભાગભાઈને પાંચ જ્ઞાન સંબંધિત આપ્યો છે. ત્યાર પછી ચોથો કોઈ એમનો પ્રશ્ન છે સમયના વિષયમાં, એનું સ્પષ્ટીકરણ એક મોટા પેરેગ્રાફથી અહીંયા આપેલું છે, એટલે એ વિષય અહીંથી બદલાય છે. કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ સમય છે. એક સમય, બે સમય, અનેક સમય અથવા અસંખ્ય સમય, સંખ્યાત સમય, અનંત સમય, એ સમય છે. તે કાળનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ છે, જેના બે વિભાગ ન થઈ શકે એવો બે સૂક્ષ્મ વિભાગ તેને એક સમય કહેવામાં આવે છે. દ્રષ્ટાંત આપે છે, રૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પરમાણુ છે, જે પાંચ ઇન્દ્રિયથી ઇન્દ્રિય ગોચર થાય છે. એવા જે રૂપી પદાર્થો છે એનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગને એક પરમાણુ કહેવામાં આવે છે. અત્યારે ભૌતિક વિજ્ઞાન જેને એટમ કહે છે તે એક પરમાણુ, જીનાગમનો એક પરમાણુ નથી. કોનું માનવું? વૈજ્ઞાનિકોનું માનવું કે જીનાગમનું માનવું? જેને અત્યારે ભૌતિક વિજ્ઞાનીઓ ટેલિસ્કોપથી ભારેમાં ભારે દૂરબીનથી જોઈને જેને પરમાણુ એટમ કહે છે તે તો અનેક પરમાણુનો સ્કંધ છે. જીનાગમની અપેક્ષાએ અનેક પરમાણુનો સ્કંધ છે, જથ્થો છે. એ તો કેવળ જ્ઞાનમાં જે પરમાણુ જોયો છે એ તો ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી, અને દૂરબીનથી પણ દેખાવા યોગ્ય નથી, કોઈ સાધનથી ન દેખાય. એવો જે પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ તે પરમાણુ છે કે જેના બે વિભાગ થઈ શકતા નથી, જેમાં વિભાગની કલ્પના પણ થઈ શકતી નથી. અને અરૂપી પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ પ્રદેશ છે, ક્ષેત્ર અપેક્ષાએ અરૂપી પદાર્થ પાંચ જાતના છે. જીવ ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય કાળાણુ અને આકાશ, એ પાંચે અરૂપી છે, જેમાં રૂપ રસગંધ વર્ણ શબ્દ નથી. એવા પદાર્થનો સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિભાગ કે જેના બે ભાગ ન થઈ શકે એવા ક્ષેત્રને એક પ્રદેશ કહેવામાં આવે છે. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે જે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. અત્યંત નિર્મળ જ્ઞાન કેવળ જ્ઞાન છે, બાકીના જ્ઞાન અત્યંત નિર્મળ નથી, એટલે આ ત્રણેયને કેવળ જ્ઞાન ગ્રહણ કરી શકે. નીચેના ચાર જ્ઞાન છે એ ગ્રહણ કરી શકતા નથી. એ ત્રણેય એવા સૂક્ષ્મ છે કે અત્યંત નિર્મળ જ્ઞાનની સ્થિતિ તેના સ્વરૂપને ગ્રહણ કરી શકે. સામાન્ય સંસારી જીવનનો ઉપયોગ અસંખ્યાત સમયવર્તી છે કે સ્થૂળ છે, તે ઉપયોગમાં સાક્ષાતપણે એક સમયનું જ્ઞાન સંભવે નહીં. પ્રત્યક્ષપણે એક સમયનું જ્ઞાન સાક્ષાતપણે એટલે પ્રત્યક્ષપણે ન સંભવે, પણ સમ્યક મતે શ્રુત જ્ઞાનમાં તેનો પરોક્ષપણે સ્વીકાર થઈ શકે એમ કહેવું છે. જો તે ઉપયોગ એક સમયવર્તી અને શુદ્ધ હોય, જે કેવળ જ્ઞાનમાં છે, તો તેને વિશે સાક્ષાતપણે સમયનું જ્ઞાન થાય છે. તો એવો જે કેવળ જ્ઞાન ઉપયોગ છે જે એક સમયમાં પૂર્ણપણે પ્રગટ થાય છે, તેમાં તો સાક્ષાતપણે એક સમયને ગ્રહણ કરવાનું પણ જ્ઞાન થાય છે. છદ્મસ્થ જીવનો ઉપયોગ એટલે બારમા ગુણ સ્થાન સુધી સ્થૂળ છે, એટલો સ્થૂળ છે કે અસંખ્ય સમય પછી એને પદાર્થનું ગ્રહણ થાય છે. અને એ જ્યાં જ્ઞાનના ભેદો અને તારતમ્યતાના ભેદોની ચર્ચા શાસ્ત્રમાં ચાલી છે ત્યાં એ વિષય આવે છે કે મતિ જ્ઞાન પહેલા પ્રગટ થાય છે, પછી શ્રુત જ્ઞાન પ્રગટ થાય છે. એ મતિ જ્ઞાનના ચાર સ્ટેજ લીધા છે અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા. એમાં કોઈ પણ પદાર્થનો જ્ઞાન અવગ્રહ ઇહા પૂર્વક તો હજી પદાર્થ ગ્રહણ થતો નથી. અવાયના સ્ટેજે પદાર્થનું ગ્રહણ થાય છે, ત્રીજા સ્ટેજે, પછી મતિ જ્ઞાનમાં ધારણા થાય, સ્મૃતિ થાય. આટલો સ્થૂળ ઉપયોગ છે બારમા ગુણ સ્થાન સુધી, એટલે ત્યાં એક સમયનું સાક્ષાત જ્ઞાન ન થાય. એક સમયનું સાક્ષાત જ્ઞાન કોને થાય કે એક સમયમાં જે જ્ઞાન ઉત્પન્ન થતું હોય એને થાય. એ જ્ઞાન કેવળ જ્ઞાન છે કે જે એક સમયમાં પૂર્ણપણે વિકાસ પામતું જ્ઞાન છે અને ત્યાં સમયનું જ્ઞાન થાય છે. તે ઉપયોગનું એક સમયવર્તી પણ કષાયાદિના અભાવે થાય છે. અહીંથી આશય પકડ્યો. હવે વાત ચર્ચા ચાલે છે જ્ઞાનની, આશયથી કષાયનો અભાવ લીધો કે જેને સર્વાંશે કષાયનો અભાવ થાય તેને તેવું એક સમયવર્તી પણ ઉપયોગ ઉત્પન્ન થાય, ઉપયોગનું એક સમયવર્તી પણ એને પ્રગટ થાય. જ્યાં સુધી સર્વાંશે આત્મા નિર્મળ ન થાય ત્યાં સુધી તેવું જ્ઞાન પ્રગટે નહીં, એમ કરીને આશયને નિર્મળ થવાના, અકસાયપણે થવાના આશયને અહીંયા જોડ્યો છે. ચર્ચા તો કરી છે એક સમયના જ્ઞાનની, પણ આશય પકડીને ચર્ચા કરી છે એ કૃપાળુદેવના પ્રતિપાદનની વિશિષ્ટતા છે કે આશય પકડીને એનું નિરૂપણ કરે છે અને એ રીતે એ ચર્ચા અહીંયા થોડી ઉપયોગી છે. સમય થયો છે, આગળનો વિષય હવે પછીના સ્વાધ્યાયમાં લઈશું.